એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ એમ કે મૂળભૂત વિષય પર વાત કરવાના છીએ.
હા, બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે એના પાયાના નિયમો.
બરાબર, થર્મોડાયનેમિક્સના ચાર નિયમો. અને આપણી ચર્ચાનો આધાર રહેશે પીટર એટકિન્સના પુસ્તકો અને એમના વિચારો.
નમસ્કાર. અને આ વિષય એટલા માટે મહત્વનો છે કારણ કે આ ખાલી વિજ્ઞાનના પુસ્તકોમાં લખેલા નિયમો નથી.
ના, બિલકુલ નહીં.
આપણી આસપાસ જે કંઈ પણ થાય છે, ગરમ ચા ઠંડી કેમ પડે, સૂર્ય કેમ આટલી ઉર્જા આપે,
એન્જિન કેવી રીતે ચાલે,
હા, એ બધું જ આ નિયમો સાથે જોડાયેલું છે. સમયની દિશા, જીવનનું અસ્તિત્વ, આ બધું જ.
અને આટલા ગહન વિષયને સમજાવવામાં પીટર એટકિન્સ ખરેખર માહેર છે. એમનું નામ સાંભળ્યું જ હશે ઘણા લોકોએ.
હા, ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, ભૌતિક રસાયણશાસ્ત્રી. એમનું ફિઝિકલ કેમિસ્ટ્રી પુસ્તક તો દુનિયાભરમાં ચાલે છે.
પણ એમની ખરી ખાસિયત એ છે એમ કે એમની સમજાવવાની રીત અઘરામાં અઘરા વૈજ્ઞાનિક ખ્યાલોને પણ
એકદમ સરળ બનાવી દે અને એમાં એક સુંદરતા પણ દેખાડે.
બરાબર. એ ખાલી સૂત્રો નથી ગોખાવતા.
ના, એ થર્મોડાયનેમિક્સને વાસ્તવિકતાને સમજવા માટેના એક સાધન તરીકે જુએ છે. એમની વાતમાં વૈજ્ઞાનિક ચોકસાઈ તો હોય જ, પણ સાથે એક દાર્શનિક ઊંડાણ પણ હોય.
તો આજે આપણો પ્રયત્ન એ રહેશે કે આ ચાર નિયમો જે ઊર્જા અને તેના બદલાવને નિયંત્રિત કરે છે એને સમજીએ.
હા, આ નિયમો જ કહે છે કે કેમ અમુક વસ્તુઓ શક્ય છે અને અમુક કેમ ક્યારેય નહીં થાય.
જેમ કે પેલું, ગરમી હંમેશા ગરમથી ઠંડા તરફ જાય, ઉલટું કેમ નહીં.
બરાબર. એટલે આ નિયમો ફક્ત શું થાય છે એ નથી કહેતા, પણ શા માટે થાય છે એની પાછળનું કારણ સમજાવે છે.
એટલે એટકિન્સ આપણને આ નિયમો દ્વારા એમ કે જીવન, સમય, બ્રહ્માંડની મર્યાદાઓ વિશે વિચારવા પ્રેરિત કરે છે.
હા, શું શક્ય છે અને શું હંમેશ માટે અશક્ય એની વાત છે.
સરસ. તો ચાલો શરૂ કરીએ આ સફર. ક્રમમાં જઈએ. પહેલા શૂન્યમો નિયમ.
હા, શૂન્યમો નિયમ. જોકે રસપ્રદ વાત એ છે કે આ નિયમ ખરેખર તો પહેલા અને બીજા નિયમ પછી સ્વીકારાયો હતો.
અચ્છા, તો પછી શૂન્યમો કેમ?
કારણ કે એ તાપમાનની જે મૂળભૂત વિભાવના છે એનો પાયો નાખે છે.
અને તાપમાન સમજ્યા વગર બીજા નિયમો સમજવા અઘરા છે.
એટલે આ નિયમ આપણને તાપમાન માપવા દે છે એમ.
હા, એક રીતે એમ કહી શકાય. નિયમ બહુ સરળ છે. જો બે સિસ્ટમ, માનો કે એ અને બી, કોઈ ત્રીજી સિસ્ટમ સી સાથે અલગ અલગ થર્મલ સંતુલનમાં હોય.
થર્મલ સંતુલન એટલે?
એટલે કે એમની વચ્ચે ગરમીની કોઈ આપલે ના થતી હોય, તાપમાન સરખું હોય.
ઓકે.
તો નિયમ કહે છે કે એ અને બી પણ એકબીજા સાથે થર્મલ સંતુલનમાં હશે.
ઉદાહરણ તરીકે, થર્મોમીટર સીથી હું મારા હાથ એનું તાપમાન માપું અને પછી એ જ થર્મોમીટરથી ગરમ ચાના કપ બીનું માપું. જો બંને વખતે થર્મોમીટર સરખું રીડિંગ આપે
તો તમારો હાથ અને ચાનો કપ ભલે એકબીજાને અડ્યા ન હોય, પણ એમનું તાપમાન સરખું છે એમ કહી શકાય.
બરાબર. આ સાંભળવામાં સાવ સીધું લાગે, પણ તાપમાન જેવી વસ્તુને વૈજ્ઞાનિક રીતે વ્યાખ્યાયિત કરવાનો અને માપવાનો આ જ આધાર છે. આના વગર ગરમ કે ઠંડુની સરખામણી શક્ય જ નથી.
સમજાઈ ગયું. ચાલો હવે પહેલા નિયમ પર જઈએ. આ તો લગભગ બધાને ખબર જ હોય છે, ઉર્જા સંરક્ષણ.
હા, બરાબર. પહેલો નિયમ કહે છે કે ઉર્જાને તમે બનાવી પણ ના શકો અને એનો નાશ પણ ના કરી શકો.
એ ફક્ત એક રૂપમાંથી બીજા રૂપમાં બદલાય.
ચોક્કસ. બ્રહ્માંડમાં ઉર્જાનો કુલ જથ્થો હંમેશા ફિક્સ રહે છે. એનું પેલું સમીકરણ પણ છે, ડેલ્ટા યુ પ્લસ ક્યુ પ્લસ ડબલ્યુ.
હા, સિસ્ટમની આંતરિક ઉર્જામાં ફેરફાર, ડેલ્ટા યુ, એને મળેલી ગરમી, ક્યુ, અને એના પર થયેલા કાર્ય, ડબલ્યુના સરવાળા બરાબર હોય.
બરાબર.
આને સમજવા માટે પેલું બેંક ખાતાવાળું ઉદાહરણ મસ્ત છે, નહીં?
હા, એકદમ.
ખાતામાં પૈસા એટલે કે ઉર્જા કાં તો જમા થાય, ગરમી મળે, કાર્ય થાય, અથવા ઉપડે, ગરમી ગુમાવાય, સિસ્ટમ કાર્ય કરે.
પણ પૈસા આપમેળે નથી બનતા કે ગાયબ નથી થતા?
એટલે જ પેલી પરપેચ્યુઅલ મોશન મશીનની વાતો, જે ચાલ્યા જ કરે ઉર્જા લીધા વગર.
એ શક્ય જ નથી. પહેલા નિયમનો સીધો ભંગ થાય. આ નિયમ બ્રહ્માંડના એકાઉન્ટિંગનો નિયમ છે, હિસાબ બરાબર રાખે છે.
ઠીક છે, હવે આવીએ સૌથી રસપ્રદ અને કદાચ થોડા એમ કે ગૂંચવનારા નિયમ પર, બીજો નિયમ, એન્ટ્રોપી.
હા, એન્ટ્રોપી. પહેલો નિયમ કહે છે ઊર્જાનો જથ્થો બદલાતો નથી, પણ એ નથી કહેતો કે પ્રક્રિયા કઈ દિશામાં થશે.
પેલું કોફીવાળું ઉદાહરણ, ગરમ કોફી ઠંડી પડે પણ ઠંડી કોફી જાતે ગરમ ના થાય.
બરાબર, ભલે બંનેમાં ઊર્જા તો સચવાયેલી જ રહે, બીજો નિયમ આ દિશા નક્કી કરે છે, અને એ કરે છે એન્ટ્રોપીના ખ્યાલથી.
તો એન્ટ્રોપી એટલે શું, એને કેવી રીતે સમજીએ?
એને સમજવાની બે મુખ્ય રીત છે. એક છે ક્લોસિયસની રીત, એ ઊર્જાના ફેલાવા સાથે જોડાયેલી છે.
એટલે ઊર્જા કેટલી વિખરાયેલી છે?
હા, કુદરતી પ્રક્રિયાઓમાં ઊર્જા વધુને વધુ ફેલાય છે, ઓછી કેન્દ્રિત થાય છે, અને એટલે એ કામ કરવા માટે ઓછી ઉપયોગી બને છે. ગરમી ફેલાઈ જાય એનું ઉદાહરણ.
અને બીજી રીત?
એ બોલ્ટઝમેનની રીત છે, જે આંકડાકીય છે. એના મુજબ એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ.
અવ્યવસ્થા?
હા, અથવા વધુ ચોક્કસ કહીએ તો કોઈ સિસ્ટમના કણો કેટલી અલગ અલગ રીતે ગોઠવાઈ શકે છે, એ શક્ય ગોઠવણીઓની સંખ્યાનું માપ.
પેલું શાહીના ટીપાવાળું ઉદાહરણ, પાણીમાં ટીપું નાખો ત્યારે શરૂઆતમાં બધા અણુ એક જગ્યાએ ભેગા, ઓછી શક્ય ગોઠવણીઓ, ઓછી એન્ટ્રોપી.
પછી એ ફેલાઈ જાય એટલે અણુઓ ગમે ત્યાં હોઈ શકે, વધુ શક્ય ગોઠવણીઓ, વધુ એન્ટ્રોપી.
અને કુદરત હંમેશા વધુ શક્યતાઓ, વધુ અવ્યવસ્થા તરફ જાય છે.
એકદમ સાચું. બીજો નિયમ એ જ કહે છે, કોઈ પણ બંધ સિસ્ટમમાં, એટલે કે જેની બહારથી કોઈ લેવડ દેવડ નથી, આપમેળે થતી પ્રક્રિયામાં કુલ એન્ટ્રોપી હંમેશા વધે છે, ક્યારેય ઘટતી નથી.
અને આ જ સમયનું તીર છે.
હા, સમય એક જ દિશામાં કેમ ચાલે છે? કારણ કે ભવિષ્યની સ્થિતિઓ હંમેશા ભૂતકાળ કરતાં વધુ એન્ટ્રોપીવાળી હોય છે, વધુ શક્યતાઓવાળી, વધુ અવ્યવસ્થિત.
એટલે આપણને ભૂતકાળ યાદ રહે છે, ઓછી એન્ટ્રોપીની ચોક્કસ સ્થિતિ, પણ ભવિષ્યનું અનુમાન મુશ્કેલ છે, વધુ એન્ટ્રોપીની અજાણી સ્થિતિઓ.
બરાબર.
પણ અહીં એક પ્રશ્ન થાય, જો બધું અવ્યવસ્થા તરફ જજ જતું હોય તો પછી જીવન જેવી આટલી વ્યવસ્થિત, આટલી જટિલ રચના કેવી રીતે બની? આ તો બીજા નિયમની વિરુદ્ધ ન થયું?
ના, આ બહુ સારો સવાલ છે અને સામાન્ય ગેરસમજ પણ છે. જીવન બીજા નિયમનો ભંગ નથી કરતો.
કેમ?
કારણ કે જીવંત સજીવો બંધ સિસ્ટમ નથી, આપણે ખુલ્લી સિસ્ટમ છીએ.
એટલે
આપણે આપણી આંતરિક વ્યવસ્થા જાળવી રાખવા, એટલે કે આપણી એન્ટ્રોપી ઓછી રાખવા, બહારથી સતત ઊર્જા લઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ, શ્વાસ લઈએ છીએ.
અને બદલામાં?
બદલામાં આપણે આપણી આસપાસના વાતાવરણમાં વધુ પ્રમાણમાં એન્ટ્રોપી છોડીએ છીએ, ગરમીના રૂપમાં, કચરાના રૂપમાં.
ઓ, એટલે આપણે આપણી વ્યવસ્થા જાળવવા માટે આજુબાજુની અવ્યવસ્થા વધારીએ છે.
બરાબર. સ્થાનિક રીતે એન્ટ્રોપી ઘટે છે સજીવના શરીરમાં, પણ સજીવ અને તેના પર્યાવરણની કુલ એન્ટ્રોપી તો વધે જ છે, બીજો નિયમ સચવાય છે.
વાહ, એટલે જીવન એ વધતી જતી એન્ટ્રોપીના વહેણમાં વ્યવસ્થાનો એક નાનકડો ટાપુ જેવો છે, અસ્થાયી ટાપુ.
સરસ કહ્યું. એ જ વાત છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન પર, એટલે શૂન્ય કેલ્વિન અથવા -273.15°C,
ખૂબ જ ઠંડુ,
હા, સૈદ્ધાંતિક રીતે શક્ય સૌથી નીચું તાપમાન, એ તાપમાને એક સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થ, એટલે કે જેના પરમાણુઓ એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય, ની એન્ટ્રોપી શૂન્ય હોય છે.
શૂન્ય એન્ટ્રોપી એટલે?
એટલે કે એ તાપમાને પરમાણુઓની ગતિ લગભગ બંધ થઈ જાય છે, અને કણોની ગોઠવણી માટે ફક્ત એક જ સૌથી વધુ વ્યવસ્થિત સ્થિતિ શક્ય બને છે. જો ગોઠવણીની ફક્ત એક જ રીત હોય તો બોલ્ટ્ઝમેન મુજબ એન્ટ્રોપી શૂન્ય થાય, કારણ કે એ શક્ય ગોઠવણીઓની સંખ્યાનું માપ છે.
અને આ નિયમ પરથી એવું પણ તારણ નીકળે છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન સુધી પહોંચવું અશક્ય છે.
બરાબર. જેમ જેમ તમે શૂન્યની નજીક જાઓ, તેમ તેમ સિસ્ટમમાંથી છેલ્લી બાકી રહેલી ગરમી અને એન્ટ્રોપી દૂર કરવાનું વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે.
અનંત પ્રયત્નો કરવા પડે.
એટલે એ એક લિમિટ છે જેને આપણે સ્પર્શી ના શકીએ. હા, અને આ નિયમ થર્મોડાયનેમિક્સને ક્વોન્ટમ મિકેનિક્સ સાથે પણ જોડે છે, કારણ કે આટલા નીચા તાપમાને પદાર્થની વર્તણૂક ક્વોન્ટમ અસરોથી જ સમજી શકાય છે.
તો આ ચારે નિયમોની સફર પછી આમાંથી મુખ્ય શું શીખવા જેવું છે, એનો સાર શું કાઢી શકાય?
પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો તો એમની સાર્વત્રિકતા. આ નિયમો અહીં પૃથ્વી પર જ નહીં, આખા બ્રહ્માંડમાં નાનામાં નાના કણથી લઈને મોટામાં મોટી આકાશગંગા સુધી બધે જ લાગુ પડે છે. યુનિવર્સલ લો.
બીજું, પેલું ઊર્જાના જથ્થા અને ગુણવત્તા વચ્ચેનો ફરક.
હા, પહેલો નિયમ કહે છે જથ્થો, ક્વોન્ટિટી, અચળ છે. બીજો નિયમ કહે છે એની ગુણવત્તા, એટલે કે કામ કરવાની ક્ષમતા સમય જતાં ઘટે છે, ઉર્જા વધુ વિખરાય છે.
ત્રીજું, એન્ટ્રોપી પરિવર્તનની દિશા નક્કી કરે છે. બધી કુદરતી આપમેળે થતી પ્રક્રિયાઓ એ જ દિશામાં જાય છે જેમાં બ્રહ્માંડની કુલ એન્ટ્રોપી વધે,
અને એ જ આપણને સમયની દિશા, સમયના તીરનો અનુભવ કરાવે છે.
અને ચોથું, આ નિયમો શક્યતાની હદ બાંધે છે, શું થઈ શકે અને શું ક્યારે નહીં. જેમ કે 100% કાર્યક્ષમ મશીન
અશક્ય છે. અને છેલ્લે જીવનનો થર્મોડાયનેમિક સંદર્ભ, આપણે અને બધા સજીવો આપણી આસપાસ એન્ટ્રોપી વધારીને આપણી પોતાની ઓછી એન્ટ્રોપીવાળી સ્થિતિ ટકાવી રાખીએ છીએ.
આ ખરેખર આપણા અસ્તિત્વને એક અલગ જ નજરથી જોવડાવે છે. અને રોજિંદા જીવનમાં પણ આ દેખાય છે. ઘર ચોખ્ખું રાખવું હોય તો સતત કામ કરવું પડે,
નહીં તો ધૂળ જામે, વસ્તુઓ અસ્તવ્યસ્ત થાય, એન્ટ્રોપી વધે.
બરાબર. એટલે ગુજરાતમાં આપણે જે ઉર્જા બચતની વાત કરીએ છીએ એ પણ આની સાથે જોડાયેલું છે. ઉર્જા અમૂલ્ય છે કારણ કે એની ગુણવત્તા ઘટે છે.
અને કુદરતી રીતે જે બગાડ થાય છે, ઘસારો લાગે છે, એને રોકવા કે ઉલટાવવા માટે આપણે ઉર્જા વાપરવી પડે છે, મહેનત કરવી પડે છે.
એટકિન્સના પુસ્તકોમાં આવા ઘણા યાદગાર વિચારો છે જે આપણને રોકાઈને વિચારવા મજબૂર કરે છે.
હા, જેમ કે એક વિચાર છે કે થર્મોડાયનેમિક્સના નિયમો સાર્વત્રિક કાયદા જેવા છે, એટલે કે એનાથી કોઈ છટકી ના શકે.
બીજો પેલો સરસ સારાંશ, ઉર્જા સંરક્ષિત છે પરંતુ તેની ગુણવત્તા ઘટે છે, પહેલા અને બીજા નિયમનું હાર્દ.
અને પેલું કાવ્યાત્મક વાક્ય, એન્ટ્રોપી સમયનું તીર છે.
હા, કેટલું સચોટ. સમયની દિશા એ ખાલી આપણો અનુભવ નથી, એની પાછળ ભૌતિક કારણ છે.
અને મનુષ્ય તરીકે આપણું સ્થાન બતાવતો વિચાર, આપણે વધતી જતી એન્ટ્રોપીના પ્રવાહમાં ક્ષણિક થર્મોડાયનેમિક વમળો છીએ.
વાહ, એટલે કે આપણે આ વિશાળ બ્રહ્માંડીય પ્રવાહમાં વ્યવસ્થાના નાના અસ્થાયી ટપકા જેવા છીએ.
હા, જે આખરે તો એ જ પ્રવાહમાં ભળી જવાના છે. આ વિચાર નમ્ર બનાવે છે.
આ બધી સૈદ્ધાંતિક વાતો લાગે, પણ એના ઉપયોગો તો આપણી આસપાસ બધે જ છે. ઘરમાં ફ્રીજ, એસી,
રસોઈ, ચા ઠંડી પડવી,
ટેકનોલોજીમાં એન્જિનની કાર્યક્ષમતા, ગાડીઓ, પાવર પ્લાન્ટ,
મકાનોમાં ઇન્સ્યુલેશન,
રસાયણશાસ્ત્રમાં કઈ પ્રક્રિયા થશે કઈ નહીં, જીવવિજ્ઞાનમાં આપણું મેટાબોલિઝમ,
બધે જ આ નિયમો કામ કરે છે.
પર્યાવરણની સમસ્યાઓ, ક્લાઇમેટ ચેન્જ, એ સમજવા માટે પણ આ જરૂરી છે.
ખરેખર તો આ નિયમો જાણ્યા પછી દુનિયાને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય. બધું ઉર્જા અને એન્ટ્રોપીની લેવડ દેવડ જેવું લાગે.
ચોક્કસ.
મારા માટે આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે આ ચાર સાદા નિયમો કેટલી બધી વસ્તુઓને જોડે છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, બ્રહ્માંડ વિજ્ઞાન, બધું જ. એમની શક્તિ અને સાર્વત્રિકતા ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે સૌથી મોટી શીખ એ છે કે વ્યવસ્થા, ઓર્ડર એ કુદરતી નથી, એના માટે સતત પ્રયત્ન અને ઉર્જા જોઈએ.
હા, એન્ટ્રોપી સામે સતત લડત.
બીજો નિયમ કદાચ એમ લાગે કે બધું બગાડ તરફ જાય છે, પણ એ જ આપણને સભાન પ્રયત્નોનું, જવાબદારીનું મહત્વ સમજાવે છે. આપણા જીવનમાં, સંબંધોમાં, સમાજમાં, બધે જ.
સાચી વાત.
તો કદાચ એક વિચાર એ કરી શકાય કે આપણે આપણી ઉર્જાનો ઉપયોગ વધુ સારી રીતે, વધુ અસરકારક રીતે ક્યાં અને કેવી રીતે કરી શકીએ, જેથી આપણી આસપાસ વધુ વ્યવસ્થા અને અર્થપૂર્ણતા સર્જી શકીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.